કૈકેયી ના આ પ્રસંગમાં સૌને એમ છે કે કોઈ પણ પ્રકારે માની જાય, સમજાવટ થઈ જાય અને આ સમસ્યાનો ઉકેલ આવી જાય જેથી કોઈને દુખી ન થવું પડે. અને એટલા માટે સમજાવતા સમજાવતા બધા જ કહી રહ્યા છે, જે ભાંતિ શોક કલંગ જાય ઉપાય કરી કુલપાલી. કોઈ પણ રીતે ગમે તે ઉપાય શોધી કાઢીને આ કુલની, આ અયોધ્યાની તમે રક્ષા કરો, ઉપાય કરી કુલપાલી, એનો નાશ ના કરશો, વૃક્ષને કાપી ના નખશો, એને સાચવો, એની રક્ષા કરો કે જેથી એ આપણને શીતળતા આપશે, છાયો આપશે, ફળ આપશે. તમારી હઠને બદલી નાખો, હઠી ફેરવું. આ હઠ ફેરવી નાખી રામ અહી જાત બન, રામને વનમાં જતા તમે રોકી લઈ અને જાણે કે બીજી જ કઈક વાતને ચલાવી ચાલુ કરી દો, એક બીજી વાત મૂકી દો, આને પડતી મૂકો. હેમ જેની વાત દૂસરી ચાલ, અને આખા અયોધ્યામાં નવી વાત પ્રસરી જાય અને એ જ લોકોના મનમાં, લોકોની જીભે એ જ વાત ચાલ્યા કરે. કંઈક ઉપાય શોધી કાઢો ગમે તે રીતે, પણ તમે તમારી હઠ છોડીને આટલું કાર્ય અમારા સૌનું તમે કરો. હવે જેમ નોરા કરવાના હોય ને, સમસ્ત અયોધ્યાની પ્રજા માટે આપણે કંઈક તો કરવું જ પડશે, નહીં ચાલે, છૂટકો જ નથી. જે થાય તે, પણ આનો નિકાલ તમારે જ લાવવાનો છે. તમારા વગર આનો નિકાલ બીજો કોઈ લાવી શકશે જ નહીં. હવે અમારે કશું કહેવાનું પણ રહેતું નથી, બસ કોઈ બી હિસાબે અમારે તમારી પાસેથી આનો આ રીતનો નિકાલ જોઈએ છે જ. તમારા હઠવારો નહીં, અમારા સૌનો વિચાર કરી, આખી સમષ્ટિનો, સમસ્તનો તો વિચાર કરો. અને અમે વધારે નથી માગતા તમારી પાસે, લગભગ 90% તમને આપી દઈએ, બસ 10% જ અમને આપવાનું. કોઈ પણ કાયદો ઘડાતો હોય ને ત્યારે 90% ને એની સારી અસર થાય, 10% ને ખોટી હોય જ, કારણ કે અવળા ચાલતા હોય ત્યારે આ કાયદો આવ્યો, આપણું બધું ભાગી પડશે, નહીં ચાલે. એમ અમે વધારે નહીં, તમને તો 90% આપીએ છીએ ને ભાગી ના પડાય એટલા માટે અમે 10% જ માગીએ છીએ. તમે અમારું કંઈક તો માનો રાખો, તમારું આટલું બધું રાખીએ છીએ. રામને વનમાં જવાનું નક્કી, ભરતને રાજા આપવાનું નક્કી, રાજમહેલ અને અયોધ્યા છોડવાનું એ પણ ચોક્કસ, પણ વનમાં જવાને બદલે ગુરુના ઘરની અંદર રહે એટલું જ, વધારે નથી માંગ. તમારા બે વચન, બે વરદાન માંગ્યા, એમાં 2.5 ઉપર છેલ્લું એને કહેવાય 20મા ભાગનું એ અમારી તમારી પાસે અમે માગીએ છીએ. મારી એટલી જ અપેક્ષા છે અને કંઈક એનો નહીતર આની દશા કેવી થશે. જે મેં ભાનુ બીનુ દિન કંઈક તમારા વિચારનો, તમારા દ્રષ્ટિકોણનો માર્ગ બદલો. જેની વાત તું સરી ચાલી, ભાઈ આ બાજુ આપણે તો આ રસ્તે જાઉં, હા તો આ રસ્તો સરસ, એમાં વાંધો નહીં આવે, બધા સાથે હશે. પણ તમારા રસ્તે તમે જવાની હઠ રાખશો ને તો તમારી સિવાય બીજો સાથે કોઈ નહીં હોય, ભરત પણ સાથે નહીં હોય. આગળ જોયું ને કે જો સીતાજી અયોધ્યામાં રહી શકશે ખરા, લક્ષ્મણ ભગવાનનો સાથ છોડી શકશે ખરા, શું ભગવાનના વગર જેમ તુલસી વગર ભગવાનનો ભોગ અધૂરો રહે, ન ભોગ લાગે, એમ શું ભરતજી ભગવાનના વગર આ અયોધ્યાનું રાજ સ્વીકારશે? જો બધી જ સામગ્રીમાં તુલસી ન પધરાવી હોય ત્યાં સુધી ઠાકોરજીને અંગીકાર કે સ્વીકાર ન કરે. તો ભગવાન વગરનું રાજ્ય ભરત લેશે ખરા? જરા તો વિચારો. અને એટલું જ નહીં, એથી આગળ રામના વિયોગમાં મહારાજ દશરથજી ટકશે એમનો પ્રાણ. આટલી બધી ગંભીરતા વ્યક્ત થઈ, સામે મૂકી દેવામાં આવી, આખી જેમ બાજી રમતા હઈએ અને એકબીજાને બતાવીએ નહીં પત્તાની, પણ છતાંય એવો હોશિયાર માણસ બધા પત્તા બતાવી દે, એટલે જોઈ લે મારી પાસે આટલા પત્તા છે, એમ આખી બાજી બતાવી દીધી. જો આ પ્રમાણે આનો પરિણામ આવવાનું છે, જરા તો વિચારો. હઠ છોડો, હઠ છોડી દઈને જે કંઈ કરવા યોગ્ય હોય સાચો રસ્તો નીકળે કોઈ પણ હિસાબે, અને કદાચ આ કદાચ સાચું ન હોય, ઠઠ્ઠામશ કરી તો નથી ઘરમાં સ્વજનો એકબીજા પ્રત્યે, થોડીક અમથી તો ઠઠ્ઠામશ કરી જ નાખીએ જમતા જમતા કોઈ પણ રીતે. તો એમ કે છે કે એવું હોય તો પણ કહી દો, તો અમને બધાને સમજણ પડે. તમારી રીસાવાની તો આદત છે જ વારે વારે, કઈ કઈ જીને વારે ઘડીએ રીસાવાની આદત, જેને જે બહુ માનીતું હોય ને એ બહુ રીસાય, સહેજ વાતમાં રીસાય. એમ અહીંયા એ પણ કહી દીધું તમને રીસાવાની તો કોહાવ પ્રિય તો અહીં, એમ કહ્યું કે તમને બહુ પ્રિય છે વારે ઘડીએ રૂઠવાનું રીસાવાનું, એ તો કઈ નથી જીમી ભાનું બીનું. પણ યાદ રાખજો, આની અંદર જો તમે હઠ ન છોડી અને તમારી જીદ પકડી રાખી તો શું થશે? જેમ સૂર્ય વગરનો દિવસ કેવો લાગે, અત્યારે આટલા વાદળા હોય છે, કોઈ ઋતુ વગરના વાદળા આવીને બેસી જાય આખા આકાશ, કેવી દશા અત્યારે જુઓ ને, કેટલી બધી ગરમી લાગે છે, રેવાય છે બે દાડાથી. તો સૂર્ય વગર જેમ વાદળ વગર વરસાદ ન આવે, સૂર્ય વગર અજવાળું ન થાય, તો એ દિવસ કેવો હોય સૂર્ય વગરનો? ગઈ અમાસે જ સૂર્ય ઉદય થતા જ ગ્રહણ હતું, તો એ ગ્રહણ સૂર્ય હોવા છતાંય નહીં, તો એ સૂર્યોદય કે એ દિવસનો આરંભ કેવો ઝાંખો હતો? એમ તમે વિચારો, જેમ ભાનો બેનો દિન, સૂર્ય વગરનો દિવસ અંધકારમય હોય, અને સૂર્ય વગરનો દિવસ તો અંધકારમય હોય જ, અને પ્રાણ બિનુ તનુ, શરીરમાં પ્રાણ હોય ને ત્યાં સુધી શરીર શોભે, શરીર સારું લાગે અને અમુક ભય તરીકે ઓળખાય. બાકી આપણા શાસ્ત્ર ગ્રંથોમાં બતાવ્યું છે પ્રાણ વગરનું શરીર પ્રેત કહેવાય છે, ક્યાં પ્રેત છે. અને ક્યાંક વૃક્ષ ઉપર લટકાયેલું હોય કે ભાઈ ઝાડ ઉપર તો પ્રેત છે, અને કેવાય સ્મશાનની અંદર ભૂત પ્રેત દેખાય છે, સ્વાભાવિક છે ત્યાં મળદા જ જવાના છે, પ્રાણ વગરના મળદા. એટલે ભૂત પ્રેત એટલા માટે દેખાય છે કે આપણા શાસ્ત્રની જે સૂઝ અને સમજ છે એના પ્રમાણે કે પ્રાણ વગરનું શરીર પ્રેત છે, જેનું પ્રાણ બીનું તન. ખુદ ભાર્યામ બિભ્યતિ તસ્મિન કાયે ગતવત દેહ ગતવત વાયો દેહા પાય. શંકરાચાર્યજી ચરપટ પંજરિકામાં કહે કે આ શરીરમાંથી પ્રાણ જતો રહે ને, ગતવતિ વાયો દેહા પાય વાર્તામ ભાર્યામ બિભ્રતિ તસ્મિન કાયે. જે પ્રિય હોય, અત્યંત પ્રિય હોય શરીર પતિ પત્નીના દાંપત્યની અંદર, પણ પ્રાણ જતા રહે ને એટલે પત્ની પણ બી જાય કે અરે આ તો મળદું છે, જેની સાથે આટલો પ્રેમ ગહનતા, એ પણ આ શરીરથી, શરીરમાં પ્રાણ ન હોય તો એનાથી બી જાય કે અરે છળી મરે કે આ પ્રેત ભૂત આમ મળદું શરીર એમ કરીને. તો અહીંયા આગાડી કઈ કઈ જેને સમજાવતા સખીઓ કે છે, જો જેમ સૂર્ય વગરનો દિવસ આકાશ અને પ્રાણ વગરનું શરીર કેવા હોય, હજુ ન સમજે તેથી આગળ કે છે. અને સૂર્ય ચંદ્ર વગરની રાત્રિ કેવી લાગે? ચંદ્ર વગરની રાત્રિ અંધારી લાગે. પ્રાણ વગરનો શરીર દેહ એ નકામો લાગે, કચરો લાગે. પ્રાણ વગરનું શરીર એટલે મોટામાં મોટું પ્રદૂષણ. તેનો નિકાલ કરવાનો હોય. નિકાલ ત્રણ રીતે થાય. ક્યાં તો જળ વિસર્જન કરે, ક્યાં તો અગ્નિ સંસ્કાર કરે, ક્યાં તો ભૂમિદાહ કરે. કોઈ પણ રીતે ભાઈ આને હવે કાઢો, આનો નિકાલ કરો. કેમ? એમાં પ્રાણ તો છે. તો પ્રાણ વગરના શરીરની કોઈ કિંમત નથી. સૂર્ય વગરના આકાશની કે દિવસની અંધકારમયતા છે. અને ચંદ્ર બેનું જેની જાણ, ચંદ્ર વગરની રાત્રિ પણ ઝાંખી લાગે, અંધકારમય લાગે, બિહેડ લાગે, ભય લાગે એની અંદર. તો હે ભામિની, એટલે સમજુ સદગ્રહસ્થા, જેમ સદગ્રહસ્થ ભામિની વિચારો. આ ત્રણ તો દાખલા આપ્યા અને એ પ્રમાણે તુલસીદાસજી પણ કહેવા લાગ્યા છે. તુલસીદાસજી પણ કહે છે કઈ કઈ દીને, કારણ કે મારા પ્રભુને વનવાસમાં મોકલો છો. ના મોકલો તો સારું, મારો ઠાકોર તો અત્યંત કોમલ છે, નાજુક છે. એમને આવા કષ્ટ કે આવા દુઃખ ન અપાય એટલે તુલસીદાસજી પણ જોડે ભેગા થઈ ગયા સમજાવવાની અંદર, કે કોઈ બી રીતે માને છે. તેમી અવધ તુલસીદાસ પ્રભુ બીનો. તુલસીદાસ પણ કહેવા લાગ્યા કે માં જરા તો વિચારો, મારા પ્રભુ વગર આ અયોધ્યા પણ આવું થઈ જશે, ચંદ્ર વગરની રાત જેવું, પ્રાણ વગરના શરીર જેવું, અને સૂર્ય વગરના દિવસ જેવું. તમે થોડા તો સમજો. તુલસીદાસજી પણ પ્રયત્ન કરે છે, સાધુ છે, છતાંય એક ગ્રહસ્થ એક રાજાની રાણીને એની પત્નીને સમજાવવા માટે પોતે પહોંચી ગયા. જો આમાં ભાવ છે, ભક્તિ છે. કે તુલસીદાસજીએ સૌથી પહેલા મંગલાચરણની અંદર કહ્યું છે, ક્વચિદ અન્યતોપિ નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ. પણ કંઈક બીજું પણ છે, પુરાણ ઉપનિષદ વેદો અને અંદર જે છે એ તો આ રામાયણની અંદર પણ છે, પણ કંઈક અન્ય પણ છે. તે અન્ય શું? ભલભલા પંડિતો પણ નથી શોધી શકતા. અન્ય એટલે બધી જ રામકથા મૂકે, રામકથાના પ્રસંગો મૂકે, વેદ ઉપનિષદ પુરાણની પણ વાતો કરે એની અંદર, પણ ક્વચિત અન્ય એટલે મારા હૃદયનો ભક્તિભાવ રામ ભગવાન પ્રત્યેનો. રામાયણે નિગદિતો ક્વચિત અન્ય તો એની અંદર આરોપિત કરી મૂક્યું છે. કે તુલસી રઘુનાથ ગાથા, તુલસી એ રીતે ભગવાનની આ ગાથા કહી રહ્યા છે. અને ક્વચિત અન્ય એટલે તે આ, જયારે વનમાં જશે ને ત્યારે ભગવાન વિચરતા વિચરતા કે મારા રાજાપુર અગાડ પોતાના ગામ અગાડ થઈને નીકળ્યા છે, ત્યાં પણ તુલસીદાસજી બહુ સરસ અંદર મૂકી દે છે. તેજ પુંજ એક તાપ આવા, તેજ પુંજ એક તાપસ આવા, લઘુ બયસ સુહાવા. અને તે હું પોતે જ આખો પ્રસંગ ચાલતો તેમાં વચ્ચે મૂકી દીધેલું છે. અને પોતે ભગવાનના ચરણમાં પડી ભગવાનના આશીર્વાદ લઈને પછી આગળ ફરી પાછો એ પ્રસંગ ચાલુ કરી દીધો છે. વચ્ચે જેને ક્ષપક કહેવાય ને, એટલે તુલસીદાસજીએ ક્વચિત અન્ય એટલે આ, કે કઈ કઈ જેને મનાવવા પણ પહોંચી ગયા. હવે ક્યાં? 9 લાખ પહેલા વર્ષ પહેલા ત્રેતાયુગ, અને કંઈક કલયુગના આપણા 500 વર્ષ પહેલા માનસ લખ્યું, પણ હૃદયના ભાવથી ભક્ત ભગવાન જ્યાં હોય ત્યાં, જેટલા દૂર હોય, જેટલા યુગ સુધી દૂર હોય ત્યાં સુધી ભક્ત હૃદય અને ભાવપૂર્વક ભગવાન સુધી પહોંચી શકે.